તારીખ 5/8/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક સાતમા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 101
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક સાતમો અધિકાર જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિઓનું સ્વરૂપ સમ્યક ચારિત્ર અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા, પ્રથમ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિમાં થતી અયથાર્થતા સમજાવી. હવે આચરણના પ્રકરણમાં સમ્યક ચારિત્ર અર્થે કરવામાં આવતી પ્રવૃત્તિ પણ અયથાર્થ હોવાને લીધે જીવને ધર્મનો લાભ થતો નથી, આત્મલાભ થતો નથી. તેથી તે પણ જાણવું પ્રયોજનભૂત છે. વળી કોઈ જીવ અણુવ્રત મહાવ્રત આદિ રૂપ યથાર્થ આચરણ કરે છે, યથાર્થ એટલે આગમ અનુસાર કરે, તેને અહીંયા યથાર્થ કહ્યું છે. ખરેખર યથાર્થ નથી, કેમકે અંદરમાં દશા નથી. તથા આચરણ અનુસાર જ પરિણામ છે, અને જેવું અણુવ્રત મહાવ્રતનું આચરણ છે એ પરિણામ પૂર્વક કરે છે. પરિણામ બીજા છે ને આચરણ બીજું છે એમ નથી. એટલે કે કોઈ માયા લોભાદિકનો અભિપ્રાય નથી કે આવું સદાચરણ કરતા કાંઈક આપણને પૂર્વ ભાવમાં ભવિષ્યના ભાવમાં કાંઈ સારો ગતિ મળશે એવું પણ નથી. તેમ કોઈને દેખાડવા માટેનો માયાચાર પણ નથી, માન પણ નથી. આદિમાં બધા લઈ લેવા. એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન કરે છે. ભૂલ શું છે કે તે બાહ્યાચરણ અને બાહ્યાચરણને અનુસરીને થતા શુભ પરિણામ એને ધર્મ જાણીને તેનાથી મોક્ષ પ્રાપ્તિ થશે એ મોક્ષના હેતુથી તેનું સાધન કરે છે. આ ભૂલ છે. કોઈ સ્વર્ગાદિકના ભોગોની ઈચ્છા રાખતો નથી કે દેવગતિ મળશે, કોઈને ઘણું બંધાશે, એના ફળ મળશે, અનુકૂળતાઓ મળશે એવી ઈચ્છા નથી. પરંતુ પ્રથમ તત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે હું મોક્ષનું સાધન કરું છું, પણ મોક્ષનું સાધન જે છે તેને જાણતો પણ નથી. શું કહ્યું? પરંતુ પ્રથમ તત્વજ્ઞાન ન થયું હોવાથી, તત્વજ્ઞાન ન થયું હોવાથી એટલે અહીંયા શાસ્ત્ર નથી વાંચ્યા એમ નથી કહેવું, શાસ્ત્રનું જાણપણું નથી એમ નથી કહેવું. જાણપણું બરાબર છે, આચરણ પણ બરાબર છે, પણ આત્મતત્વનું જ્ઞાન નથી. તત્વનું જ્ઞાનમાં સ્વતત્વનું પરમ તત્વનું જ્ઞાન નથી. તેથી પોતે જાણે છે કે હું મોક્ષનું સાધન કરું છું, જે શુભ પરિણામ થાય છે તેને એમ જાણે છે કે હું મોક્ષનું સાધન કરું છું. પણ મોક્ષનું સાધન જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના શુદ્ધ પરિણામ એ સ્વરૂપભૂત પરિણામ છે, સ્વરૂપ આશ્રિત પરિણામ છે, એને તો એ જાણતો પણ નથી. આચરણને આશ્રિત બાહ્યાચરણને આશ્રિત પરિણામ છે, પણ સ્વરૂપ આશ્રિત પરિણામ નથી. તે ભૂલથી કેવળ સ્વર્ગવાદ સ્વર્ગાદિકનું સાધન કરે છે. ભલે એની ઈચ્છા નથી સ્વર્ગ માટે કરવાની, પણ જાણે એનો હેતુ મોક્ષનો, મોક્ષનો હેતુ જાણતો નથી અને પુણ્યબંધન થાય એવા જ પ્રકારના પરિણામ કરે છે. જે હેતુ પુણ્યનો, પુણ્યનો હેતુ ભોગાદીનો હેતુ આવી જાય છે. પરમ તત્વનું જ્ઞાન કર્યું નથી. ભૂલથી ઝેર ખાય કે જાણી બુજીને ઝેર ખાય, ઝેર ખાય એનું ફળ મળે એમ પોતાના આત્મહિતનો આત્મકલ્યાણનો જે માર્ગ છે, અંતર્મુખી પરિણામ છે, એ પરિણામ તો છે નહીં. બાહ્ય પરિણામ સદાચરણના છે, વ્રતના, મહાવ્રતના છે, અણુવ્રતના છે, જે કાંઈ ભૂમિકા છે એના, એ આચરણ એને કામમાં આવતું નથી, એનાથી કંઈ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે એ મોક્ષ માર્ગ સ્વરૂપ નથી, એવા પરિણામ છે તે મોક્ષ માર્ગ સ્વરૂપ નથી. સાધનની ભૂલ છે ને સાધનની ભૂલ એને પકડાતી નથી. સાધ્ય એનું મોક્ષ છે, પણ ઓગસંજ્ઞા એ પ્રવૃત્તિ કરે છે, ક્રિયાકાંડ ઓગસંજ્ઞા એ કરે છે. લ્યો ચોખ્ખું કહીએ તો જે કાંઈ ચારિત્રની પ્રવૃત્તિ છે એ ક્રિયાકાંડ છે એનું, અને તે ક્રિયા માર્ગે આગળ વધવા માગે છે, પણ એ ક્રિયા માર્ગ તો પરદ્રવ્યાશ્રિત છે. પંચ મહાવ્રતના પરિણામ સ્વદ્રવ્યાશ્રિત નથી પણ પરદ્રવ્યાશ્રિત છે. મન વચન કાયાના યોગને આશ્રિત છે, બીજા જીવોની હિંસા અહિંસાના પરિણામ એમાં આશ્રય પરનો છે, એ પરિણામથી કાંઈ મોક્ષ ન થાય. ભલે એનો હેતુ મોક્ષ પામવાનો છે, પણ કાળજી રાખવી જોઈએ અને દરકાર કરવી જોઈએ કે મારો મોક્ષનો હેતુ છે તો એ હું હેતુને અનુસરું છું કે હું કંઈક બીજે અનુસરું છું, તો એનું સાધ્ય યથાર્થ છે, નહીતર એનું સાધ્ય પણ યથાર્થ નથી. નહીતર તો સૌ કોઈ દે, ગમે સૌ કોઈ એમ જ કહે કે અમારે તો મોક્ષ માટે જે કંઈ કરવું છે એ કરવું છે, અમારે બીજા માટે કંઈ કરવું નથી, અને તેથી કાંઈ સાધન યથાર્થ થઈ જાય એમ કાંઈ નથી. જે વર્તમાન પરિણામ સાધન રૂપ છે કે સાધક રૂપ છે, એ આત્માને સાધે છે કે નહીં, સાધીને સાધીને ચાલે છે કે નહીં, સાધ્યને અનુસરીને પ્રવર્તે છે કે નહીં, એની તપાસણી કરવી, એની દરકાર કરવી, એની જાગૃતિ હોવી, એ ફરજ તો પોતાની છે. એ બાબતમાં આંખ વીંચી જાય અને ઓગે ઓગે ચાલે તો પ્રયોજનની સિદ્ધિ ન થાય, વૃથા પરિશ્રમ થાય. એ જોતો નથી, તો કાલ રાત્રે લીધું હતું કે સ્વાધ્યાય કરે છે, આપણે સ્વાધ્યાય કરતા એનું લ્યો ને ક્રિયાકાંડ ક્યાં આપણે કરીએ છીએ, મારા પ્રયોજનની વાત ક્યાં આવે એ ધ્યાનમાં નથી આવતો, એના ઉપર ધ્યાન જતું નથી કે આ બધામાં મારા પ્રયોજનની વાત ક્યાં આવે, અથવા મારા પ્રયોજનની મારી ભૂમિકાની વાત નથી, મારા ભૂમિકાના પ્રયોજનની વાત નથી, બીજી ભૂમિકાનો સ્વાધ્યાય ચાલ્યો. જેમ કે કાલે નિર્જરાધિકારનો વિષય ચાલ્યો હતો, એ જ્ઞાનીની દશામાં નિર્જરા થાય છે, મુમુક્ષુની દશામાં તો એવી નિર્જરા થતી નથી, પોતાની ભૂમિકાની તો વાત નથી, તો પછી એ ભૂમિકાની વાતને ને મારા પ્રયોજનને સંબંધ શું, એમ પ્રયોજનના દૃષ્ટિકોણથી કાંઈ પણ વિચારણા કરતો નથી. એમને એમ શબ્દાર્થ ભાવાર્થ વગેરે જે કાંઈ બુદ્ધિ ચલાવી શકાય એ પ્રમાણે બુદ્ધિ ચલાવીને સમયને વિસર્જન કરે છે, સ્વાધ્યાયના પ્રસંગનું પણ એ વિસર્જન કરે છે. એમને ઓગે ઓગે પોતાના પ્રયોજનને ક્યાંય મુખ્ય કરતો નથી, તો એ બીજા ક્રિયાકાંડ કરે છે. તો આ પણ સ્વાધ્યાયનો એ ક્રિયાકાંડ જ થયો, બીજું કાંઈ ન થયું. એક આસને બેસવું, શાસ્ત્ર લેવું અને મન વચન કાયાના યોગને ત્યાં પણ લગાડવા ઉપયોગને, બસ. શું કહે છે, કેવળ સ્વર્ગાદિકનું જ સાધન કરે છે, સાકરને અમૃત જાણીને ભક્ષણ કરે છે, પણ તેથી અમૃતનો ગુણ તો ન થાય. ઠીક, સાકરને અમૃત જાણે કે આ સાકર અમૃત જેવી સાકર છે, બહુ મીઠી સાકર અમૃત જેવી છે, તો કઈ કઈ અમૃત જેવો ગુણ થાય કે ન થાય? સાકર તો ખરી ને, ઠીક, સાકર પણ ડાયાબિટીસ કરે છે. સાકર છે માટે ખૂબ ખાવ, હે, એમ કઈ સાકર ખવાતી નથી. અમૃત ગમે એટલું પીવાય, સાકર ગમે એટલી ન ખવાય. પોતાની પ્રતીતિ અનુસાર ફળ થતું નથી, પોતાને પ્રતીતિ અનુસાર ફળ તો નથી, એટલે પોતાની ઈચ્છા છે કે પ્રતીતિ છે કામ કરવાથી મને મોક્ષ મળશે, આવું સદાચરણ કરવાથી વ્રતાદિનું આચરણ કરવાથી મને મોક્ષ મળશે, એમ કાંઈ મોક્ષ ન મળે. પણ જેવું સાધન કરે તેવું જ ફળ લાગે છે, જેવું વાવે એવું ઉગે, વાવે કંઈક ને ઉગે કંઈક, ઝાડનો દાણો નાખે ને ચોખાની ડુંડી ઉપર આવે એવું તો કંઈ બને નહીં. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ચારિત્રમાં જે સમ્યક પદ છે તે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ અર્થે છે. જો શું કહે છે, સમ્યક ચારિત્રથી આત્મલાભ છે, ચારિત્રથી આત્મલાભ છે એમ નથી, પણ સમ્યક ચારિત્ર સમ્યક પદ લગાડેલું છે. શું એ સમ્યક પદ શું સૂચવે છે કે અજ્ઞાનપૂર્વકના આચરણનો નિષેધ છે એમાં, અજ્ઞાનપૂર્વક આ આચરણ ન હોવું જોઈએ. અણુવ્રત મહાવ્રતનું આચરણ જ્ઞાનપૂર્વક હોવું જોઈએ, અજ્ઞાનપૂર્વક ન હોવું જોઈએ. માટે પહેલા તત્વજ્ઞાન થાય તે પછી ચારિત્ર હોય, આ ક્રમ છે. જો ક્રમની વાત છે એટલે બોલ ટાઈપમાં લીધી છે. પહેલા તત્વજ્ઞાન થાય તે પછી ચારિત્ર હોય, પહેલા ચારિત્ર હોય પછી તત્વજ્ઞાન થાય એમ નહીં. એ ઘણા એમ કહે છે એ કશાય મંદ કરો તો ઉપદેશ બહુ પરિણમે, પછી ચાર આચરણ સરખું, એટલે ચારિત્ર પહેલા આચરણ સરખું થાય પછી જ્ઞાન પરિણમે. પહેલાં જરાક કશાય મંદ કરો તો ઉપદેશ પરિણમે, માટે પહેલાં ચારિત્રને ઠીક કરો. ઘોડાગાડીમાં ઘોડો આગળ હોય કે પાછળ હોય, ઘોડો આગળ હોય, પાછળ રાખે તો ઘોડાગાડી ચાલે નહીં, ચાલે તો ભટકાયા વગર રહે નહીં. માટે પહેલા તત્વજ્ઞાન થાય તે પછી ચારિત્ર હોય તે જ સમ્યક ચારિત્ર એવું નામ પામે છે, તેને જ સમ્યક ચારિત્ર એવું નામ કહેવામાં આવે છે. જેમ કોઈ ખેડૂત બીજ તો વાવે નહીં અને અન્ય સાધન કરે તો તેને અન્ન પ્રાપ્તિ ક્યાંથી થાય, જમીન ખેડે, ખાતર નાખે, પાણી પાય, પણ કાંઈ વાવ્યું છે ને ઉગશે, હું ખડ ઉગશે, એ ખડ કાંઈ માણસને ખાવામાં કામમાં નહીં આવે, ઢોરને ખાવાના કામમાં આવશે. એ મૂળ ધર્મનું બીજ વાવ્યું નથી, સમ્યક દર્શન આત્મજ્ઞાન કર્યું નથી, અને ચારિત્ર પાળે, ખડ થાય, પુણ્યનું ખડ થાય વચ્ચે, એ પુણ્યનું ખડ કાંઈ ખાવાના કામમાં ના આવે. એ અધ્યાત્મમાં પુણ્યના ફળને ખડ કહેવાય છે, એને કાંઈ સારું ગણાતું નથી. એ ખડ ખાય, કોણ ખડ ખાય, કે તિર્ય જ ખાય. જેમ કોઈ ખેડૂત બીજ વાવે, બીજ તો વાવે નહીં અને અન્ય સાધન કરે તો તેને અન્ન પ્રાપ્તિ ક્યાંથી થાય, ઘાસફૂસ જ થાય. તેમ અજ્ઞાની તત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે નહીં, અભ્યાસ એટલે શાસ્ત્ર વાંચે નહીં એમ નહીં, અંદર પ્રયોગ અભ્યાસ કરવો પડે. તત્વજ્ઞાનનો તત્વ પ્રાપ્તિ માટેનો અભ્યાસ એ પ્રયોગ અભ્યાસ છે. અંતર્મુખ થવાનો તો પ્રેક્ટિસ કરે નહીં, અભ્યાસ કરે નહીં અને અન્ય સાધન કરે, નહીંતર પછી આપણા બીજી રીતે, આપણે તો કરીએ છીએ તત્વજ્ઞાનનો અભ્યાસ, બીજા નહીં કરતા હોય ને એમને એમ સીધું વ્રત પછકાણ લેતા હશે એવું નથી. આપણે ત્યાં પણ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી કોઈ ત્યાગ કરે છે, બ્રહ્મચર્યાદિ પાળે છે, ત્યાગ કરે છે ને, તો એથી કાંઈ એને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો છે માટે લાભ થઈ જાય એવું કાંઈ નથી. એ આચરણ તો એને સમ્યક પદ એટલે સમ્યક થઈને એ આચરણ હોવું ઘટે છે. શું તત્વજ્ઞાનનો અભ્યાસ તો કરે નહીં, અન્ય સાધન કરે તો મોક્ષ પ્રાપ્તિ ક્યાંથી થાય, તેનું ફળ મોક્ષ પ્રાપ્તિ નહીં આવે. શું એટલે એનો અર્થ શું છે કે બધી શક્તિ તું જે તને બાહ્યાચરણમાં આચરણ કરવાની જે શક્તિ છે એ શક્તિ પણ સ્વરૂપ પ્રાપ્તિમાં લગાવતો, તત્વ પ્રાપ્તિ એટલે પરમ તત્વની પ્રાપ્તિમાં પૂરી શક્તિને પૂરો પુરુષાર્થ લગાવ. એ પહેલાં બાહ્યાચરણમાં પુરુષાર્થને રોકી લઈશ, અને તત્વ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ નહીં હોય તો કાર્ય સિદ્ધિ નહીં થાય, મોક્ષ પ્રાપ્તિ ક્યાંથી થાય? દેવપદા આદિક જ થાય, એના ફળમાં તો સ્વર્ગમાં બહુ બોલતો જવાનું થાય કે બીજા પુણ્ય બંધાય. તેમાં કેટલાક જીવ તો એવા છે કે જેઓ તત્વાદિકના નામ પણ બરાબર જાણતા નથી. આપણા લોકોને નથી, આપણે તો તત્વનું નામ જાણે છે, પણ ઘણા એવા ક્રિયાકાંડમાં પીડ્યા છે કે એને તત્વના નામની પણ ખબર નથી. એ સંપ્રદાયમાં એવો બધો પ્રકાર છે. આજે આપણે તો ગુરુદેવની કૃપાથી સમજાણવા તો બધું મળ્યું છે, આગળની વાત કરવી હવે જરૂરી છે. અને માત્ર વ્રતાદિકમાં જ પ્રવર્તે છે, નામ પણ જાણતા નથી અને માત્ર વ્રતાદિકમાં જ પ્રવર્તે છે. તથા કેટલાક જીવ એવા છે કે જેઓ પૂર્વોક્ત પ્રકારે સમ્યક દર્શન જ્ઞાનનું અયથાર્થ સાધન કરી વ્રતાદિકમાં પ્રવર્તે છે. શું? કેટલાક તો જાણે છે તત્વના નામ, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું અયથાર્થ સાધન આગળ કહ્યું તે પ્રમાણે, પ્રકરણ ચાલ્યું તે પ્રમાણે અયથાર્થ સાધન કરે છે, પરલક્ષી જ્ઞાન કરે છે, શું ધારણા જ્ઞાન કરે છે, શું અને વ્રતાદિકમાં પ્રવર્તે છે. પછી માને કે આપણે જ્ઞાન પણ કર્યું અને આચરણ પણ કર્યું. જોકે તેઓ વ્રતાદિક યથાર્થ આચરે છે, શું એનું આચરણ છે એમાં આગમ અનુસાર કઈ ખોટું કરે છે એવું નથી, આગમ અનુસાર બરાબર પાલન કરે વ્રતનું, તો પણ યથાર્થ શ્રદ્ધા જ્ઞાન વિના તેમનું સર્વ આચરણ મિથ્યા ચારિત્ર જ છે. યથાર્થ શ્રદ્ધા જ્ઞાન એટલે આત્માનું શ્રદ્ધા જ્ઞાન વિના, પુસ્તક પાના પ્રમાણે તો શ્રદ્ધા જ્ઞાન એ પણ કર્યું, પણ તે અયથાર્થ કર્યું છે, શું તો એ પણ મિથ્યા આચરણ ને મિથ્યા ચારિત્ર છે. એનો આધાર છે સમયસાર કળશમાં પણ કહ્યું છે, આ નિર્જરાધિકારનો કળશ છે. આપણે કળશ ટીપમાં 140 ચાલ્યો, આ 142માં છે. આ ઉત્કૃષ્ટ વાત લીધી છે 142માં. ક્લિશ્યતામ સ્વયમેવ દુષ્કરતરે હે મોક્ષોન્મુખૈ હે કર્મભિઃ, ક્લિશ્યતામ ચ પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાસ્થિરમ, સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાનમ સ્વયં, જ્ઞાનમ જ્ઞાનગુણમ વિના કથમપી પ્રાપ્તમ ક્ષમંતે નહિ. અર્થ છે એનો, કોઈ મોક્ષથી પરાંગમુખ એવા, કેવા? મુક્ત થવાના પરિણામથી ઉલટા ચાલે છે. મોક્ષ થવાના પરિણામ અંતર્મુખી છે, પરિણામ કરે છે બહિર્મુખી. મોક્ષથી પરાંગમુખ, મુખ શબ્દ વાપર્યો છે, ઉલટું મુખ છે જેનું. એવા અતિ દુસ્તર પંચાગ્નિ તપનાદિ કાર્ય વડે પોતે જ ક્લેશ કરે છે, તો કરો મહાવ્રતને ધારણ. ઘણું તપ કરે, પહેલા તપ લીધો છે. હું કેવું તપ કરે? પંચાંગની તપ, પંચાંગ પાંચ પ્રકારે અગ્નિ, ચાર ખૂણે ચાર અને એક મોઢાની સામે પાંચ. બળબળતો ઉનાળો હોય, ધૂમ ધખે બપોરે 11-12 વાગે તપ શરૂ કરે, અગ્નિમાં બેસે, ચાર ખૂણે ચાર અગ્નિ પેટાવે અને સામે એક પાંચમો મોઢાની સામે સીધી ઝાળ, સીધો તાપ લાગે મોઢા ઉપર, શું એને પંચાંગની તપ કહે છે. પાંચ પાંચ અગ્નિ, પાંચ જગ્યાએથી અગ્નિનો તાપ લાગે એને, ચારે બાજુથી તો સરખો લાગે ને પાછો મુખની સન્મુખ બરાબર લાગે, એવું તપ કરે. તો એ રીતે ક્લેશ કરો તો ખરો, દુઃખી થાવ તો થાવ, સહન કરો તો ખરો, એવી ગરમી સહન કરો તો ખરો. તથા અન્ય કેટલાક જીવ મહાવ્રત અને તપના ભારથી ઘણા કાળ સુધી ક્ષીણ થઈને ક્લેશ કરે છે, તો કરો શરીર ક્ષીણ કરે છે. ક્ષીણ કરે છે એટલે શરીર ક્ષીણ, દુબળું પડી જાય, હાડકા દેખાય. તપશ્ચર્યા કરતા કરતા એકલા હાડકા ચામડા દેખાય, એટલું કઠિન તપ કરે મહાવ્રત, પંચ મહાવ્રત અને આવું તપ કરે. કરો તો કરો, ક્લેશ કરો છો, શું કે છે એ આચાર્ય મહારાજ કરે છે કે તમે ક્લેશ કરો છો. તમે આત્માને શાંતિ નથી પમાડતા, પણ ક્લેશ કરો છો. કરો તો કરો, કોણ તમને રોકે? દુઃખ લાગે, સૌને સવળો પડે તો સવળું લીએ તો એને લાભ થઈ જાય, અવળું લઈએ તો એને દુઃખ લાગે. આ તો આ પોતાને ઉતારવા માટે વાત છે. પોતે કઈ પણ પરિશ્રમ કરતો હોય તે યથાર્થ કરે છે, કે યથાર્થ? આ તો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. પોતે એટલો ઉત્કૃષ્ટ કઈ ક્રિયા નથી કરતો, જે કઈ કરે છે યથાર્થ કરે છે કે અયથાર્થ કરે છે, એટલું તપાસવાનું છે. પ્રયોજન તો પોતાથી છે. શું? પરંતુ આ સાક્ષાત મોક્ષ સ્વરૂપ સર્વ રોગ રહિત પદ નિરામય, નિરામય નો અર્થ આમય એટલે રોગ, નિરામય પદ સર્વ રોગ રહિત આપો આપ અનુભવમાં આવે તેવો જ્ઞાન સ્વભાવ, સ્વસંવેદ્યમાનમ સ્વયં, આપોઆપ અનુભવમાં આવે એવો જ્ઞાન સ્વભાવ, તે તો જ્ઞાન ગુણ વિના અન્ય કોઈ પણ પ્રકારથી પામવાને સમર્થ નથી. શું? એવું જે આ સાક્ષાત મોક્ષ પદ છે એમાં કોઈ ભવરોગ તો નથી, મોક્ષ પદમાં ભવરોગ નથી, પણ કોઈ વિભાવનો રોગ પણ નથી, અને સ્વયં અનુભવમાં આવે એવું જ્ઞાન સ્વભાવ છે. તે તો જ્ઞાન ગુણ વિના, એટલે જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે તે જ્ઞાનનો ગુણ છે, જ્ઞાન જાણે તે જ્ઞાનનો ગુણ અહીંયા નથી લીધો. રાજમલજીએ સ્વાનુભવને જ્ઞાન ગુણ કીધો છે. જ્ઞાન સ્વયંનો અનુભવ કરે તે જ્ઞાનનો ગુણ. એવા જ્ઞાન ગુણ વિના અન્ય કોઈ પણ પ્રકારથી મોક્ષપદ પામવાને કોઈ સમર્થ નથી. એટલે સ્વસંવેદન કરતાં કરતાં મોક્ષપદ પમાશે એમ કે છે. સ્વસંવેદન પ્રાપ્ત કરવું, સ્વસંવેદન વૃદ્ધિગત કરવું, અને સ્વસંવેદનની પૂર્ણતા એ મોક્ષપદ છે. બાકી એના આનુષંગિક જે કઈ ક્રિયાઓ અને દ્રવ્ય ક્રિયા ને ભાવ ક્રિયા હોય એ બીજી વાત છે. મૂળ મુદ્દો આ છે, જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તુમ ક્ષમંતે નહીં, બીજી કોઈ રીતે પ્રાપ્ત થઈ શકવા યોગ્ય છે જ નહીં. જ્ઞાનના જ્ઞાન ને જ્ઞાનના અનુભવ વિના જે કર્યું તે વ્યર્થ, અને જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે એટલે બીજું પરમાર્થ સંયમમાં વ્યવહાર સંયમ આપોઆપ ઉત્પન્ન થશે. એ પરમાર્થ સંયમ થયો, ઉપયોગ ક્યાંય ન ગયો, અંદર સંયમિત થઈને અંદર આવ્યો. અંદર આવ્યો એટલે હવે એ બહારમાં જે કાંઈ પ્રવૃત્તિ થશે એ સંયમિત થઈ જશે ત્યાર પછી, કેમ કે પરમાર્થ સંયમ પ્રગટી ગયો. વળી 50 થી કાયમાં
આવું તો જ્ઞાને કરી શકે જ્ઞાન ગુણ વિના તો અમારે શું કરવું
જોઈએ? હા, એ ઠીક વાત છે, પ્રશ્ન તો એ ઉઠાવો. એ જ્ઞાન જ્ઞાન ગુણ વિના એ તો નિર્જરાધિકાર નો છે, એટલે જ્ઞાની કરે છે. અત્યારે જ્ઞાન વેદન છે કે નહીં?
અમારે
નથી.
જ્ઞાન વેદન છે, અમારે ચાલુ જ છે.
જ્ઞાનવેદન ચાલુ છે, તિરોભૂત છે, જ્ઞાનવેદન છે, તિરોભૂત થયું છે. જાણવાના લોભ પાછળ, શું જાણવાની લાલચ પાછળ, જેમ કોઈ સ્વાદના લોલુપી જીવને મીઠું જુદું નથી જણાતું, એમ જાણવાના લોલુપી જીવને ઘણું જાણવું, વધુ જાણવું, ખૂબ જાણવું, એ જાણવાના લોલુપી જીવને જ્ઞાનવેદન નો આવિર્ભાવ થતો નથી. થઈ રહ્યું છે અને આવિર્ભૂત કરવા માટે જ્ઞાન વિશેષને ગૌણ કરવું, નિરાકાર જ્ઞાનને ગૌણ કરવું, બસ હું છું એ પ્રયાસમાં લાગવું, એ પ્રયત્નમાં લાગવું. તો ત્યાંથી સ્વસંવેદનની જ્ઞાનવેદનની લાઈન હાથમાં આવશે, સ્વસંવેદનની લાઈન પકડાશે. સ્વસંવેદનમાં આવ્યા પછી સ્વસંવેદન વૃદ્ધિગત કેમ કરવું એની એક જ પ્રક્રિયા છે, જ્ઞાન વિશેષને ગૌણ કરવું અને જ્ઞાન સામાન્યને મુખ્ય કરવું, બસ. જે પુરુષાર્થી ને જે વિધિએ પ્રગટ કર્યું તે જ પુરુષાર્થ ને તે જ વિધિએ વર્તમાન થાય છે, તે જ વિધિએ ને તે જ પુરુષાર્થે સંપૂર્ણ થાય છે. પછી કોઈ રીત બદલવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. એટલી સગવડ છે કે બીજું કાંઈ ગડબડ કરવાની જરૂર રહેતી નથી. જે રસ્તે ચાલ્યો એ રસ્તે આગળ ચાલ્યો જા. તને જે વેપારથી કમાણી થઈ એ વેપાર વધારી દે, સીધી વાત છે. એનો વોલ્યુમ વધારવાનો છે, બીજું કાંઈ નથી. હા, એ તો જ્ઞાનીની દશા વર્ણવી છે. તો જ્ઞાની ઓળખાય તો જ્ઞાનીને ઓળખવાની તીવ્ર અભિલાષા થાય તો જ્ઞાની ઓળખાય તો જ્ઞાની પાસેથી જ્ઞાન મળે. નહીંતર આ સ્વસંવેદનને કેમ આવિર્ભૂત કરવું અથવા જ્ઞાનવેદનને કેમ આવિર્ભૂત કરવું એ લાઈન આપોઆપ મળે એવી નથી. આમાં એટલી શરત છે કે જ્ઞાની વિના કોઈને ત્રણ કાળમાં જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય એવું બની શકે નહીં. એવું બન્યું નથી ને બની શકશે પણ નહીં. એ વિષય એટલો રહસ્યભૂત છે જરા. એટલા માટે ઠામ ઠામ સત્શાસ્ત્રોમાં જ્ઞાની અને શ્રી ગુરુનો આદર કરવામાં આવ્યો છે. વળી પંચાસ્તિકાયમાં જ્યાં અંતમાં એટલે 172 ગાથાઓ બીજી 172 છે ને નીચે આ બાજુ. વળી પંચાસ્તિકાયમાં જ્યાં અંતમાં વ્યવહારાભાસ વાળાઓનું કથન કર્યું છે ત્યાં 13 પ્રકારનું ચારિત્ર હોવા છતાં પણ તેનો મોક્ષ માર્ગમાં નિષેધ કર્યો છે. એ પંચાસ્તિકાયની ટીકા સંસ્કૃત અને એનો અર્થ બે ટાંકા છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વાત લીધી છે શું, અને છતાં પણ પંચાચાર લીધા છે ને, શું લેવું હોય તો આપણે લઈ લઈએ. કેટલું કરે છે એ આપણે તો એટલું નથી કરતા, પણ એટલું કેટલું કરે છે તો એ નિષ્ફળ જાય છે એની વાત ચાલે છે. પછી એથી ઓછું કરે ને યથાર્થ પ્રકારે ન કરે તો આટલું બધું અયથાર્થ પ્રકારે કરનાર નિષ્ફળ જતો હોય તો ઓછું કરનાર અયથાર્થ પ્રકારમાં નિષ્ફળ જાય એ સમજાવવાની જરૂર રહેતી નથી એમ લેવું. જે જીવો કેવળ માત્ર વ્યવહારનીનું અવલંબન કરે છે, વ્યવહારનીનું એટલે નય જ્ઞાન નથી એની પાસે, પણ વ્યવહારનીના વિષયભૂત જે આચરણના પર્યાયો તેને અવલંબે છે તેને પાળે છે, તે જીવોને પરદ્રવ્યરૂપ ભિન્ન સાધ્ય સાધન ભાવની દ્રષ્ટિ છે. શું નહીતર તો વ્યવહાર શાસ્ત્રોમાં એમ કહે કે વ્યવહાર રત્નત્રય સાધક છે અને નિશ્ચય રત્નત્રય સાધ્ય છે. અધ્યાત્મ શાસ્ત્રમાં ના પાડે પાછો, એ આગમ વિવિક્ષા છે. વ્યવહાર સાધન છે અને નિશ્ચય સાધ્ય છે. અધ્યાત્મ શાસ્ત્રમાં કહે છે કે નહીં, એ ભિન્ન સાધન સાધ્યની ભાવની દ્રષ્ટિ જ ખોટી દ્રષ્ટિ છે, જૂઠી દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ છોડી દે તો એમ કહેશે. પણ સ્વદ્રવરૂપ નિશ્ચયને આત્મક અભેદ સાધ્ય સાધન ભાવ નથી. શું જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ અભેદ સાધન છે અને એનું સાધ્ય પણ અભેદ છે. એ સાધન પણ અભેદ છે અને સાધ્ય પણ અભેદ છે, એમાં દ્વૈત નથી. શું અને એ નિશ્ચય નહીં નો વિષય છે, એ નિશ્ચય નહીં સ્વરૂપ જ છે. ખરેખર તો નિશ્ચય નયાત્મક એ પોતે જ શુદ્ધ ઉપયોગ રૂપ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. શું એનો એવો ભાવ નથી એને. તેથી તેઓ એકલા વ્યવહારથી જ ખેદખીન છે, ક્લેશ પામે છે. એકલા વ્યવહાર પરિણામથી એ ખેદખીન પામે છે. શું કરે છે તેઓ? શ્રદ્ધા કરવા અર્થે તો આ લાગવું પડશે કે તેઓ વારંવાર પરદ્રવ્ય સ્વરૂપ ધર્માદિક પદાર્થોમાં શ્રદ્ધાનાદિક અનેક પ્રકારની બુદ્ધિ કરે છે. શું? પરદ્રવ્ય સ્વરૂપ ધર્માદિક, ધર્મ અધર્મ કાળ આકાશ છે દ્રવ્યના, એ જે પદાર્થો છે એનું શ્રદ્ધાન, સ્વદ્રવ્યના છ પદાર્થોનું શ્રદ્ધાન કરે છે અને એમાં અનેક પ્રકારની બુદ્ધિ કરે, એમાં તર્ક વિતર્ક બહુ લડાવે. આકાશની સિદ્ધિ આ રીતે થાય, કાળાણુની સિદ્ધિ આ રીતે થાય, ધર્માષ્ટિકાયની સિદ્ધિ આ રીતે થાય, એમાં બુદ્ધિ લડાવે છે. ઘણા દ્રવ્યશ્રુતના પઠન પાડા પાઠન આદિ સંસ્કારોથી, નાના પ્રકારના વિકલ્પ જાળોથી કલંકિત અંતરંગ વૃત્તિને ધારણ કરે છે. બોલો કેવું કીધું? કલંકિત અંતરંગ વૃત્તિ કહી દીધી એને. ઠીક, ઘણા દ્રવ્યશ્રુતના પઠન પાઠન, લ્યો દ્રવ્યશ્રુત એટલે શાસ્ત્રો, ઘણા શાસ્ત્રોનું પઠન પાઠન કરે છે, એના સંસ્કાર એને એના એની બુદ્ધિ ઉપર પડે છે. અહીંયા આમ કીધું છે, અહીંયા આમ કીધું છે, અહીંયા આમ કીધું, બહુ ધારણા રહી છે. અનેક પ્રકારના વિકલ્પ જાળો ઉત્પન્ન થાય છે અને જુદી જુદી જગ્યાએ જુદું જુદું શું 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 એ દ્રવ્યશ્રુત બધું કલંકિત ગણ્યું છે. અહીંયા એ વૃત્તિને જ કલંકિત ગણી છે, એ સારી નથી. કલંક છે તે સારું નથી. તો આ દ્રવ્યશ્રુતથી ઉત્પન્ન થયેલી કલંકિત અંતરંગ વૃત્તિ પણ સારી નથી. કઠણ વાત કરી છે, જરા એકદમ કઠોર વાત કરી છે. હા, એમ તો કહે જ ને, જુઓ કાનજી સ્વામી જેવા મહાપુરુષ થયા. શું? કાનજી સ્વામી જેવા મહાપુરુષ થયા, એના અનુયાયી તો આમ છે, રોજ સ્વાધ્યાય કરે છે, છતાં આમ છે. કોને કે લાગ્યું? લાગ્યું કે નહીં? કલંક લાગ્યું કે ન લાગ્યું? એ શાસ્ત્ર જ્ઞાનની વાત લીધી. હવે ચારિત્ર, અનેક પ્રકારના યતિનું દ્રવિલિંગ કે જે બાહ્યવ્રત તપશ્ચર્યાદિથી કર્મકાંડ કર્મકાંડો દ્વારા થયેલ હોય છે તેનું જ અવલંબન કરી સ્વરૂપથી ભ્રષ્ટ થયા છે. ઓલા પણ કલંકિત થયા, અહીંયા કહે છે કે સ્વરૂપથી ક્રિયાકાંડ કરીને સ્વરૂપથી ભ્રષ્ટ થયા. થોડા આગળ તેનું જ અવલંબન કરી સ્વરૂપથી ભ્રષ્ટ થયા છે. દર્શન મોહના ઉદયથી વ્યવહાર ધર્મ રાગના અંશથી તેઓ કોઈ વેળા પૂર્ણ ક્રિયામાં રૂચિ કરે છે. કેવા? દર્શન મોહના ઉદય સહિત, એટલે મિથ્યાત્વ ભાવ સહિત, મિથ્યા દર્શન સહિત. દર્શન મોહનો ઉદય હોય કર્મમાં, એટલે ભાવ દર્શન મોહ હોય ને હોય, જે પ્રકૃતિ એવી છે, નહીંતર ઉપશમ થઈ જાય. ભાવમાં દર્શન મોહ ન હોય તો ઉપશમ થઈ જાય, કાંક સહી થઈ જાય, કાંક સોક્ષમ હોય, એટલે દર્શન મોહનો ઉદય હોય મિથ્યાત પરિણામ સહિત જ હોય. વ્યવહાર ધર્મના રાગના અંશથી, દર્શન મોહના ઉદયથી, એટલે દર્શન મોહ તો તીવ્ર કરે, વ્યવહાર ધર્મનું રાગના અંશથી એટલે કસાયને તો મંદ કરે, તેઓ કોઈ વેળા પુણ્યક્રિયામાં રુચિ કરે છે. મંદ કસાયથી પુણ્યક્રિયા પુણ્યની ક્રિયા કરે છે. દર્શનમાં તીવ્ર ઉદય છે, ચારિત્રમોમાં મંદતા છે. તો કોઈ કાળમાં દયાવંત થાય છે, દયા પાળતો પાળતો દર્શનમાં વધારે. ઠીક, મેં આને બચાવ્યો, મેં આને મદદ કરી. શું? કોઈ કાળમાં અનેક વિકલ્પો ઉપજાવે છે. શું? કોઈ વાળ દયાવંત થાય છે તો કોઈ કાળમાં શાસ્ત્ર વાંચીને અનેક વિકલ્પો ઉપજાવે છે. કોઈ કાળમાં કંઈક આચરણ પણ કરે છે, વ્રતાદિનું ત્યાગ પણ કરે છે. કોઈ કાળમાં દર્શનના આચરણ અર્થે સમતાભાવ ધારણ કરે છે. શું? એટલે કોઈ વખતે સહન કરે છે, સમતાભાવ ધારણ કરે છે, એટલે વિતરાગી ક્ષમતા નહીં, મંદ કસાયથી સંભાવ ધારણ કરે છે, ક્રોધ કરે એની સાથે, ક્રોધ ન કરે. અમારા ધર્મમાં ક્રોધ કરવાની મનાઈ છે. અમે મુનિ હોવાથી અમને કોઈ ઉપસર્ગ આપે તો પણ અમારે એના પ્રત્યે ક્રોધ ન કરાય, કેમ કે અમે જૈન મુનિ છીએ. હ, એ દર્શનનું આચરણ છે, જૈન દર્શનનું આચરણ છે. કોઈ કાળમાં વૈરાગ્ય દશાને ધારણ કરે છે, બાહ્ય ત્યાગ કરીને, મારે કોઈ ન જોઈએ, હું એકલો ચાલ્યો જઈશ, દીક્ષા લઈને એકલો ચાલ્યો જઈશ. કોઈ કાળમાં અનુકંપા ધારણ કરે છે, શું દયા કયો, અનુકંપા કયો, કોઈ કાળમાં ધર્મ પ્રત્યે આસ્તિક્ય ભાવ ધારણ કરે છે, શું શુભોપયોગ પ્રવૃત્તિથી શંકા કાંક્ષા વિચિકિત્સા મૂળ દ્રષ્ટિ આદિ ભાવોના ઉત્થાપન અર્થે સાવધાન થઈને પ્રવર્તે છે. લ્યો આ સમ્યક દર્શન આ ઠંગ છે ને, એની વ્યવહાર પ્રવૃત્તિ કરે છે, નિશ્ચય નથી, વ્યવહાર પ્રવૃત્તિ કરે છે. શંકા ન થાય, કાંક્ષા ન થાય, આકાંક્ષા, શંકા આકાંક્ષા એટલે આકાંક્ષા, નજીક નજીક આવજો, પાછળ જગ્યા નથી. કાંક્ષા વિચિકિત્સા મૂળ દ્રષ્ટિ આઠે અંગ છે ને, વાત્સલ્ય કરે, પ્રભાવ ના કરે, બધું કરે, આદિ ભાવોના ઉત્થાપન અર્થે બધું કરે, સાવધાન થઈને પ્રવર્તે છે, આઠે અંગમાં કાળજી રાખે. કેવળ વ્યવહારની રૂપ ઉપગ્રહણ સ્થિતિકરણ વાત્સલ્ય અને પ્રભાવના આદિ અંગોની ભાવના પણ ચિંતવે છે, વારંવાર ઉત્સાહને વધારે છે, ઉત્સાહથી કરે આ બધું, વેઠ કાઢે એમ નહીં, અગ્રેસર થઈને ઉત્સાહથી કરે. જ્ઞાન ભાવના અર્થે પઠન પાઠનનો કાળ પણ વિચારે છે, ઉપર બધું દર્શનની વાત લીધી, શ્રદ્ધા માટે વાત લીધી, હવે જ્ઞાન ભાવનાની વાત કહેવી છે કે જ્ઞાન ભાવના અર્થે એટલે જ્ઞાન વધારવા અર્થે શું પઠન પાઠનનો કાળ પણ વિચારે છે કે વહેલા ઉઠીને વાંચવું, ઉપરે પણ મધ્યાહ્નમાં આટલો કાળ સ્વાધ્યાય કરવો, સાંજે પણ સંધ્યાકાળે પણ આટલો સ્વાધ્યાય કરવો. ઘણા પ્રકારના વિનયમાં વર્તે છે, શાસ્ત્રને નીચે ન મૂકવું, શાસ્ત્રને વંદન કરીને બેસવું, ફલાણું ગુરુને સ્મરણ કરવા, ગુરુની સ્તુતિ પહેલા કરવી, શાસ્ત્રની સ્તુતિ કરવી, ઘણા પ્રકારે વિનયમાં પ્રવર્તે છે. શાસ્ત્રની ભક્તિ અર્થે આરંભ પણ કરે છે, અને એ શાસ્ત્રની ભક્તિ અર્થે આરંભ કરે છે એટલે શું કે શાસ્ત્રને સુશોભિત કરવા માટે સારામાં સારા પૂંઠા ચડાવવા, એના ઉપર સોનું ચડાવવું, એના ઉપર આમ કરવું, બધું આરંભ કહેવાય ને, એના પર ચાંદી ઉપર ગિલેટ ચડાવવો, ચાંદીનું પૂઠું કરવું, ઠીક, શાસ્ત્ર છપાવવા, શાસ્ત્ર વેચવા, તેના માટે ટ્રાવેલિંગ કરવી, તેના માટે જવું, બધે દોડાદોડ કરવી, આરંભ, એ બધું આરંભ કહેવાય ને. શું રૂડા પ્રકારે શાસ્ત્રનું બહુમાન કરે છે, શું જેવું તેવું નહીં, રૂડા પ્રકારે બહુ સારું. અમારે ત્યાં જે શાસ્ત્ર પૂજા છે, બધાએ પધારવાનું છે, બધાને પછી ભોજન આપશું, શું અલ્પાહાર આપશું અથવા આહાર આપશું, પણ અમારા શાસ્ત્ર પૂજનમાં બધા પધારજો. શું શાસ્ત્રનું બહુમાન કરે છે, ગુરુવાદીમાં ઉપકાર પ્રવૃત્તિને ભૂલતા નથી, વારંવાર ગુરુનું સ્મરણ કરે, સ્તુતિ કરે, સ્તવન કરે, શું અર્થ અક્ષર તથા અર્થક્ષરની એક કાળમાં એકતાની શુદ્ધતામાં સાવધાન રહે છે, જેમ તેમ ન બોલે, અર્થ બરાબર કરે, અક્ષર પણ બરાબર બોલે, એવું જલ્દી જલ્દી બોલી જાય એમ નહીં, કોઈને ન સમજાય એમ બોલે એમ પણ નહીં, બહુ શુદ્ધ રાખે, ઉચ્ચાર પણ શુદ્ધ રાખે, એનો અર્થ પણ શુદ્ધ કરે. આ જ્ઞાનાચાર થયો, પેલો દર્શનાચાર થયો, આ જ્ઞાનાચાર થયો. હવે ચારિત્ર ધારણ કરવા અર્થે હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રી સેવન અને પરિગ્રહ એ પાંચ અધર્મોના અધર્મોનો સર્વથા ત્યાગરૂપ પંચમહાવ્રતમાં સ્થિર વૃત્તિ ધારણ કરે છે, દીક્ષા લઈને પંચમહાવ્રત બરાબર પાળે, મન વચન કાયાનો નિરોધ કરે છે, એ ત્રણ ગુપ્તી છે ને, મન વચન કાયાના નિરોધ ત્રણ ગુપ્તી કરે છે, જેમાં એવી ત્રણ ગુપ્તિઓ વડે નિરંતર યોગનું અવલંબન કરે છે, ત્રણ ગુપ્તિ દ્વારા મન વચન કાયાના યોગનું અવલંબન કરે છે. ઇરિયા ભાષા એષણા આદા નિક્ષેપણ અને ઉત્સર્ગે પાંચ સમિતિઓમાં સર્વથા અત્યંત પ્રયત્નવંત છે, મુનિ દશા પાળે, પંચમહાવ્રત ધારણ કરે, સમિતિ ગુપ્તિને પણ બરાબર પાળે. એ દર્શનાચાર, જ્ઞાનાચાર અને ચારિત્રાચાર. હવે તપાચરણની વાત કરે છે, પંચાચાર લેશે. તપાચરણ અર્થે અનશન, ઔમોદ્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિધ સંયાસન અને કાય ક્લેશ, એ છ પ્રકારના બાહ્ય તપોમાં નિરંતર ઉત્સાહ કરે છે. એ છ પ્રકારમાં બાહ્ય પ્રવૃત્તિ છે એટલે એને બાહ્ય તપ કહ્યા છે. મુખ્યપણે આત્માના પરિણામ હોય છે શુભ ભાવના, પણ બાહ્ય પ્રવૃત્તિ મુખ્ય છે. ઉત્સાહ પણ એ કરે છે. અંતરંગમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, ઉત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાન, એ છ પ્રકારના અંતરંગ તપો અર્થે ચિત્તને વશ કરે છે, એ છ પ્રકારના અંતરંગ તપ કરે એટલે ચંચલતા ઘટે છે. એ ચોથો તપાચાર થયો. પાંચમો વીર્યાચાર, પુરુષાર્થ. વીર્યાચાર અર્થે કર્મકાંડમાં પોતાની સર્વશક્તિને સર્વશક્તિપૂર્વક પ્રવર્તે છે. જે જે ક્રિયા કરે છે એમાં પૂરી લગ્નથી ને પૂરી શક્તિથી પ્રવર્તે છે. પુરુષાર્થને ગોપવતો નથી એમ કે છે. પણ કેવી રીતે? કર્મ ચેતનાની પ્રધાનતા પૂર્વક. જો આ દોષ છે, આટલું બધું કરવા છતાં દોષ શું છે? જ્ઞાન ચેતના પ્રગટ કરી નથી, કર્મ ચેતનાની પ્રધાનતા પૂર્વક. કર્મ ચેતન એટલે શું? કે કોઈ પણ શુભ ભાવનું કર્તવ્ય રહે, શુભ ભાવમાં એકત્વ રહે અને શુભ ભાવને પોતાપણે ચેતે અનુભવે. એ ભાવ કર્મને ચેતતો અનુભવતો હોવાથી તેને કર્મ ચેતના કહેવામાં આવે છે. કર્મને ચેતવું એટલે કર્મને અનુભવવું, ચેતવું એટલે અનુભવવું. કયા કર્મને? ભાવ કર્મને. કયું ભાવ કર્મ છે? આ પાંચ પંચાચાર રૂપ ભાવ કર્મ છે. પંચાચાર રૂપ જે શુભ ભાવ કર્મ છે એને પોતાપણે અનુભવે છે તે કર્મ ચેતનાની મુખ્યતામાં વર્તે છે. અને જ્યાં કર્મ ચેતનામાં છે ત્યાં જ્ઞાન ચેતનાનો અભાવ છે. જ્ઞાનીને જ્ઞાન ચેતના છે, અજ્ઞાનીને કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના છે. એનાથી હરખાય ત્યારે કર્મ ફળ ચેતના કહેવાય. એના ફળમાં હરખાય, ખેદ પામે, હરખસુખ બે. પ્રશસ્ત દ્વેષ કરે, શું પ્રશસ્ત રાગ કરે, એમાં હરખસુખ થાય, એ કર્મ ફળ ચેતના છે. અને એ ભાવોને ચેતવા સાવધાનીપૂર્વક, દરકારપૂર્વક, જાગૃતિપૂર્વક એનું પ્રતિપાલન કરવું અને પોતાના જ્ઞાનને ચૂકી જવું, વિસ્મરણ કરી જવું, આત્માનું જ્ઞાનથી વિસ્મરણ થઈ જવું, તે કર્મચેતનાના પ્રધાનતાપૂર્વક સર્વથા નિવારણ કરી છે અશુભ કર્મની પ્રવૃત્તિ. મુનિ દશામાં અશુભ કર્મ બિલકુલ નથી, સર્વથા નિવારણ કર્યું, નાશ કર્યો અશુભનો. એકલી શુભ પ્રવૃત્તિમાં આવ્યો જેણે તે જ શુભ કર્મની પ્રવૃત્તિનો અંગીકાર કરે છે. એવા જીવો શું કરે છે? શુભ કર્મની પ્રવૃત્તિનો અંગીકાર કરે છે તથા સંપૂર્ણ ક્રિયાકાંડના આડંબરથી. જુઓ એને શું કીધું પાછળ આચાર્ય મહારાજ? એનો ક્રિયાકાંડ એનો સંપૂર્ણ છે, પણ કેવો છે? આડંબર છે બધો. દેખાવ માત્ર છે, અંદરમાં કઈ માલ નથી એમ કે છે. માલ વગરનો છે, દેખાવ માત્ર, આડંબર છે. આડંબર છે એ સાહિત્યનો શબ્દ છે. ચાલુ ભાષામાં એને ઢોંગ કહેવાય છે. ઠીક, ઢોંગ કરે છે, પંચાચારનો ઢોંગ કરે છે. કેમ કે અંદર કર્મચેતનાની પ્રધાનતા છે, જ્ઞાન ચેતનાનો અભાવ છે, ફટકો માર્યો છે. જે જ્ઞાન ચેતના પ્રગટ કર્યા વિના માત્ર કર્મચેતનાથી શુદ્ધ પંચાચારને પાળે છે એ ક્રિયાકાંડનો આડંબરને ઢોંગ કરે છે, પ્રથા પરિશ્રમ કરે છે. એથી એને આત્મલાભ બિલકુલ થવાનો નથી. એટલે ઓછું કર કે વધારે કર? બારમાં અંદરમાં જ્ઞાન ચેતનાને પ્રગટ કર, આ મુદ્દો છે એનો. એને શું રહી ગયું? કે જ્ઞાન ચેતના રહી ગઈ. બસ જ્ઞાન ચેતના પ્રગટ કર, પછી ઓલું બધું આપોઆપ છે. મૂલ્ય જ્ઞાન ચેતનાનું છે, આડંબર કરે છે. આ પંચાચારનું મૂલ્ય કાંઈ નથી એમ અહીંયા કહે છે, એ બધું કાઢી નાખશે. ચોમાસું નિરંતર કર્તવ્ય છે, ચોમાસા કઈ લેવા દેવા નથી. તો નિરંતર કર્તવ્ય છે. ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, રાત હોય કે દિવસ હોય, નિરંતર ધર્મ આરાધના કર્તવ્ય છે. બધું રૂઢિમાં ચાલે છે ને. રૂઢિમાં એ ચતુર્માસ બેઠા, હવે ધર્મની આરાધના કરો, એ સંપ્રદાયમાં ઓગે ઓગે જે બધું થતું હોય એ રૂઢિગત પ્રમાણે બધા આડંબર ઉભા. અમરચંદ્રાચાર્ય બધાને આડંબર કહે છે. શું કહે છે? એ આડંબર છે, બધા ઢોંગ છે, ઢોંગ છે. ઢોંગ કોણ કરે? ઢોંગી હોય, ધૂતારા હોય, તે ઢોંગ કરે. કોને ધૂતે છે? બીજા તો ધૂતાય કે ન ધૂતાય, પણ પોતાનો આત્મા ધૂતાઈ જાય છે. એની સમય ને શક્તિ ખર્ચાઈ જાય છે, બીજું કઈ નથી. બીજાનું બીજા જાણે, હા, બીજા એટલો ઢોંગ નથી કરતા, અમે જાજો ઢોંગ કરીએ છીએ એમ કેવું, એમ કેવું છે? રાજી થવું છે એવી રીતે રાજી થવું છે, એવું છે. સંપૂર્ણ ક્રિયાકાંડના આડંબરથી ગર્ભિત એવા તે જીવો છે, તેઓ જ્ઞાન દર્શન ચારિત્ર ગર્ભિત જ્ઞાન ચેતનાને કોઈ પણ કાળમાં પામતા નથી. શું? આ આડંબર ગમે એટલો કરીને તૂટી મરે તો પણ જેમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ગર્ભિત છે એવી જે જ્ઞાન ચેતના, જ્ઞાન ચેતનાને ત્રણ લઈ લીધા અંદર પદ, કે જે જ્ઞાન ચેતનામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે એવી જે જ્ઞાન ચેતના તેને કોઈ પણ કાળમાં પામતા નથી. એ અયથાર્થ આચરણ છે, માટે નથી પામતા. પ્રકરણ અયથાર્થ આચરણનું છે ને, એટલે એ આધાર 85 થી કાંઈ નો લીધો, 172 ગાથાનો. જ્ઞાન દશાને જે જાણતા નથી એને ખબર નથી. જ્ઞાન દશામાં તો જ્ઞાન ધારા ચાલુ રહીએ છે, નિરંતર રહીએ છે. તેઓ માત્ર ઘણા પુણ્યાચરણના ભારથી, શું? તેઓ માત્ર ઘણા પુણ્યાચરણના ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિને ધારણ કરી રહ્યા છે. એની ચિત્તવૃત્તિમાં પુણ્યાચરણનો ભાર ઘણો છે. ભારથી ક્યાં જાય? નીચે. આત્માનો તો ઉર્ધ્વગમન સ્વભાવ છે, કર્મનો ભાર મટે ઉપર જાય, કર્મનો ભાર વધે નીચો જાય. શું કહે છે? જેઓ કેવળ પુણ્ય આચરણના ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિને ધારણ કરી રહ્યા છે એવા જે કેવળ માત્ર વ્યવહારાવલંબી મિથ્યા દ્રષ્ટિ જેવા, કેવળ માત્ર વ્યવહારને અવલંબનારા મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ સ્વર્ગ લોકાદિક ક્લેશ પ્રાપ્તિની પરંપરાને અનુભવ કરતા થકા ક્યાં જશે? સ્વર્ગમાં જશે. શું કરશે? ત્યાં ક્લેશ પ્રાપ્તિની પરંપરાને પ્રાપ્ત થશે. થશે શું? કે અમુક પુણ્ય લઈને જશે સ્વર્ગમાં, પછી ઊંચા પુણ્ય લઈને પાછા બીજા સ્વર્ગમાં આવ્યા હોય એ હળગ્યો અંદર ક્લેશની પ્રાપ્તિ, અરે મારે આટલું છે ને એને આટલું છે, અથવા એ મારો સ્વામી છે ને મારે એના નોકર તરીકે કામ કરવું પડે છે. એમાં શું થાય છે? ઊંચા પુણ્યવાળા હોય એવા જીવો નીચા પુણ્યવાળા જીવો પાસેથી કામ લે, દેવો પાસેથી, ચાલો તમે આટલું કરી આવો, તમારે આ કરવાનું છે, તમે અહીંયા જઈ આવો, ફલાણું કરો, એના અનુચર તરીકે એને રહેવું પડે, નોકર તરીકે ચાકરી કરવી પડે, એની સેવા કરવી પડે, અંદરમાં પડે મારે આટલા પુણ્ય હોય તો સારું. તેમ અહીંયા કોઈ અત્યારે આ લોકો નોકર લોકો બંડ ઉઠાવે છે ને, મજૂર નોકર શીઠિયાઓને ગાડી છે શું કામનું, એ મોટરમાં ફરે, અમારે આ બધું મહેનત અમે કરીએ છીએ. ઈર્ષા કરે છે ને પુણ્યવાળાની, ઈર્ષા કરે નીચેવાળા ગરીબ માણસો, એમ ત્યાં નીચેના દેવવાળા ઘણી ઈર્ષા કરે, થોડી નો કરે પણ અહીં કરતાં વધારે કરે, કેમ કે ત્યાં રાગ તીવ્ર રાગ છે. બેન શ્રી લખે છે ગુરુગુણ સંભાળવામાં, ગુરુદેવ દેવલોકમાં એવા દેવ થયા છે કે એમના ઉપર કોઈ દેવ નથી, એમના ઉપર કોઈ વિશિષ્ટ ગુણ વાળા દેવ નથી. એમ ઇન્દ્ર ઉપર કોઈ ઇન્દ્ર ન હોય, આ ભલે ઇન્દ્ર નથી થયા પણ ઇન્દ્ર સરીખા છે એમ લખ્યું છે. એ પ્રકારના વિશિષ્ટ પુણ્ય લઈને ગયા છે, એમને બીજાને અંડરમાં રહેવાનું ન થાય, પ્રસિદ્ધ થઈ જશે. બેનશ્રીની જન્મ જયંતિ ઉપર પ્રસિદ્ધ થઈ જશે, છપાઈ ગયું છે. અહીં બેઠા કેવી ખબર પડે છે, અહીં બેઠા કેવી ખબર પડે છે, દેવલોકમાં પણ એવા દેવ થયા છે કે એમના ઉપર બીજા કોઈ દેવ નથી, એમને બીજા દેવની સેવા કરવી પડે એવું નથી ત્યાં. ઠીક, વ્યવહારાવલંબી મિથ્યા દ્રષ્ટિ જેવા સ્વર્ગદાસ સ્વર્ગલોકાદિકની સ્વર્ગલોક આદિકની ક્લેશ પ્રાપ્તિની પરંપરાને અનુભવતું કરતા કરતા થકા શું પોતાની શુદ્ધ પરમકળાના અભાવથી શું અનુભવ કરતા થકા પોતાની શુદ્ધ પરમ જ્ઞાન કળાના અભાવથી દીર્ઘકાળ સુધી માત્ર સંસાર પરિભ્રમણ કરતા રહેશે. સંસાર સાગરે ભ્રમંતી ઇતિ સુચિરમ, એવા જીવો ભલે થોડો ટાઈમ સ્વર્ગમાં રહેશે ત્યાં પણ ક્લેશ પામશે અને બહુ લાંબો કાળ પર્યંત પરિભ્રમણ કરશે, ત્યાંથી પાછા સીધા અધોગતિમાં એક ઇન્દ્રિય આદિમાં ચાલ્યા જશે. શું આવે છે આમાં, દુર્બળ દેહ ને માસ ઉપવાસી જોશે માયા રંગ જોને તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું રંગ જોને. બહુ તપસ્યા કરીને દુર્બળ દેહ કર્યો પણ એ માસ માસ ખમણમાં એક એક મહિનાના ઉપવાસ કરીને તો માયાનો રંગ છે આમાં, દેખાવ જુદો છે અંદર કઈક જુદું છે. અનંતા જન્મ મરણ કરવાના ગર્ભ લેશે એના અંગ માંથી અવાજ આવે છે, એનું બીજું અંગ બોલે છે. એ 85 કાયની ગાથા ટાંકી છે. ચરણ કરણ પહાણા સુમ સમય પરથમ મુક્ક વાવારા ચરણ કરણ સારમ નિચ્છય શુદ્ધમ ન જાણંતિ. એ 85 કાય સંગ્રહ છે, એમાંથી એનું ઉદ્ધરણ કરેલું છે. સંક્ષેપ એ છે એ વાતનો કે કાંઈ પણ કરો જ્ઞાન ચેતના પ્રગટ કરે તે અર્થે અને તે હેતુથી અને તે યથાર્થપણે હોય તો તે સફળ થાય એ પ્રકારે કરો, નહીંતર જે કાંઈ કરો તે વૃથા થશે. પછી જ્ઞાનાચરણ હોય કે દર્શનાચરણ હોય, વિર્યાચરણ હોય કે તપાચરણ હોય, એ બધું આચરણ બધું નકામું જશે. જે અનંતકાળથી રહી ગયું છે જ્ઞાન ચેતના પ્રગટાવવાનું, બાકી બધું કરી ચૂક્યો છે અનંતકાળ પોતે, કરી ચૂક્યો છે અનંતવાર, એ માટે અહીંયા શિક્ષા છે, ઉપદેશ છે કે જે રહી ગયું છે એ કરવાનું છે, બાકી બધું કરી ગયું એનો કઈ અર્થ. હા એમ જ છે, તો નીચે ઉતરવા માટે કોઈ વાત ન હોય, ઉપર જવા માટે જ વાત હોય ને.
ભગવાન